પૂજ્ય બિનશ્રી ચંપાબેનના સમયસાર કળશ 125 ગાથા 181 કળશ 126 નો સાર
બોલે છે. થોડું એટલે તમને તોડવાને સંવલ તૈયાર થઈ જાય છે કે આશ્રવ અનાદિનો છે. અનાદિનો આશ્રવ તોડવો બહુ મુશ્કેલ પડે છે. અનાદિ આશ્રવ એવો ગર્ભિત થઈ ગયો છે કે મને કોઈ જીતી શકતું નથી. એવો આશ્રવ એક પછી એક પછી કર્મ બંધન થયા જ કરે છે. આશ્રવ આવ્યા જ કરે છે. આશ્રવને હવે રોકનાર કોણ છે? કે આશ્રવનો પ્રવાહ જેમ પાણીનો પ્રવાહ આશ્રવનો પ્રવાહ આવ્યા જ કરે છે. હવે એને રોકનાર એને આમ જોરદાર હોય તો રોકાય. એને રોકનાર સંવર તૈયાર થાય. સંવર એ આશ્રવનો તિરસ્કાર કરી અને એને એને રોકીને સંવર તૈયાર થાય. એ આશ્રવ ઉપર સંવરે સદાને માટે વિજય મેળવે છે. એવું સંવર તૈયાર થાય છે કે હવે આશ્રવ એમાં ઘૂસી શકવાનો નથી. એ સંવર સંવર કેવું પ્રગટ થાય છે? સંવરની જ્યોતિ એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ કરે છે. સંવર એ જ્ઞાન જ્યોતિ કેવી છે? આત્માની. એ આત્માની જ્ઞાન જ્યોતિ કર્મ ને નો કર્મ બધા થઈ છે. એ ભાવ કર્મ નિમિત્ત અને નિમિત્ત થી થતા ભાવો, કર્મ નો કર્મ ને એનાથી થતા જે ભાવ, કર્મ નો કર્મ ભાવ કર્મ નિદ્રક, એનાથી જુદી એવી સંવરની જ્યોતિ. એ સંવર કેવો છે? કે આ આત્માને પ્રકાશ કરનારો એ સંવર પ્રગટ થાય છે. એવી જ્ઞાન જ્યોતિ આત્માની આત્મામાં પ્રગટ થાય છે. એનાથી આશ્રવ રોકાઈ જાય છે. એવી જ્ઞાન અંતરમાં જ્યાં પ્રગટ થયું આત્મા નાયક ભાવે પ્રગટ થયું આશ્રવ રોકાઈ જાય. એ સંવર કેવો છે? અંતરમાં એ ઉજ્જવળતા સ્વરૂપ ચૈતન્ય જ્યોતિને પ્રકાશ કરનારો એ સંવર. એટલે પોતે તૈયાર થાય એટલે સંવર થઈ જ જાય. નાયક તૈયાર થયો અંદર જ્ઞાનની જ્યોતિ પ્રગટ થઈ, નાયક દેવ પ્રગટ થાય તે સંવર થઈ. એ સંવર એથી કેવો છે? જ્ઞાન જ્યોતિ કેવી છે? પોતે પોતાને પ્રકાશ કરનારી એવી ચૈતન્ય સ્વરૂપ જ્યોતિ, પોતે પોતાને પ્રકાશથી ઉજ્જવળતા ભરેલી નિર્મળ દેદીપ્યમાન એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. એ જ્ઞાન જ્યોતિની પાસે આ આશ્રવ ઉભો રહી શકતો નથી. એનાથી દૂર દૂર જ થઈ જાય છે. જ્ઞાન જ્યોતિ જ્યાં પ્રગટ થઈ એના પ્રકાશ આગળ એ આશ્રવ રહી શકતો નથી. એ પોતાના એવી ગંભીરતા વાળી પોતાના નિજ રસના ફેલાવથી પોતાના નિજ સ્વરૂપના બહારથી એવી પ્રકાશવાળી જ્યોતિ પ્રગટ થાય છે. જ્યોતિ આગળ આશ્રવ ટકી શકતો નથી. એમને મહા નિર્મળ એવી સંવર જ્યોતિ પ્રગટ થઈ એની આગળ કોઈ ટકી શકતો નથી. એ સંવર કેવો છે? બધાથી જુદો. એ જ્ઞાન જ્યોતિ બધાથી જુદી જુદી પડી જાય છે. બધા એનાથી અલગ થઈ જાય અને પોતે પોતાના સ્વરૂપમાં વાસ કરે છે. એવી જ્ઞાન જ્યોતિ સ્વરૂપમાં વાસ, બહાર જે ઉપયોગ જતો હતો એ ઉપયોગને સ્વરૂપમાં સમેટી જાય. પછી અલ્પ અસ્થિરતા રહે છે ને ગૌણ કરે છે. ઉપયોગમાં ઉપયોગને ક્રોધ ક્રોધમાં, ઉપયોગ ઉપયોગમાં ક્રોધ ક્રોધ આવે, ક્રોધ ક્રોધમાં રહે, ક્રોધ ક્રોધમાં ઉપયોગ નહીં ક્રોધ આવે, ક્રોધમાં ક્રોધ ને ઉપયોગમાં ઉપયોગ. ઉપયોગ સ્વરૂપ આત્મા એની અંદર ક્રોધ આવી શકતો નથી. ક્રોધનું સ્વરૂપ જુદું ને ઉપયોગ જ્ઞાન સ્વરૂપ જ્યોતિનું જ્ઞાનનું સ્વરૂપ જુદું છે અને ક્રોધનું સ્વરૂપ જુદું છે. જ્ઞાન જે જાનન ક્રિયા આત્માની છે, જાનન સ્વરૂપે પરિણમનારો આત્મા, જાનન રૂપે પરિણમનારો આત્મા, એ અને જ્ઞાન એ બે એક જ છે. એનાથી આ જ્ઞાનથી એની જ્ઞાનની ક્રિયા જુદી નથી. એ જ્ઞાનની ક્રિયા પોતે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. એ જ્ઞાનની ક્રિયા બહાર નથી. જ્ઞાન જાનન ક્રિયા અને જ્ઞાન બે એક જ છે. ક્રોધ અને ક્રોધની ક્રિયા તે એક છે. એ ક્રોધ તો ક્રોધમાં ને આત્મા તે આત્મા, જ્ઞાન જ્યોતિ આત્મામાં, જ્ઞાન જ્યોતિ જ્ઞાન સ્વરૂપ છે ને ક્રોધ ક્રોધ સ્વરૂપ છે. એ બે એક થઈ શકતા નથી. બે ને એકબીજાનો આધાર પણ નથી. પોતેને પોતાનો આધાર છે. જ્ઞાન જ્ઞાનની ક્રિયા જ્ઞાનના આધારે, જ્ઞાન જ્ઞાનના આધારે જ છે. એને ક્રોધનો આધાર નથી, ક્રોધને જ્ઞાનનો આધાર નથી. બે જુદા છે. આત્મા ને ઉષા થી નબળાઈ થી ક્રોધ થાય ને, નહીં ક્રોધ નો આધાર ક્રોધ છે ને, આત્મા ને જ્ઞાન નો આધાર જ્ઞાન બે જુદા છે, એને અત્યંત જુદા છે, એને સ્વરૂપ વિપરીત થાય, જેને સ્વરૂપ વિપરીતતા છે માટે બધી રીતે જુદા છે, માટે બધું સ્વરૂપ વિપરીત છે માટે એને કોઈ અંશે પણ આત્મા સાથે મેળ નથી, એના બે જુદા છે, અત્યંત જુદા જ છે, એના કર્મ નો કર્મ થી બધું અત્યંત ભિન્ન છે, આ ઉપયોગ એનાથી અત્યંત જુદો છે. જ્ઞાનન ક્રિયાની અંદર ક્રોધાધિક ક્રિયા અને ક્રોધાધિકમાં જ્ઞાનન ક્રિયા એ બે નો મેળ થઈ શકતો નથી. જ્ઞાનન ક્રિયા ને જ્ઞાન સાથે અભિન્ન છે ને ક્રોધની ક્રિયા ક્રોધની સાથે અભિન્ન છે, એને અત્યંત જુદા છે. માટે બે ભેદ જ્ઞાન કરીને સંવર જ્યોતિ પ્રગટ થાય છે, એ સંવર જ્યોતિ જ્યાં પ્રગટ થઈ ત્યાં આશ્રવ રોકાઈ જાય છે. એકત્વ બુદ્ધિ ને કારણે આશ્રવ આવતો, એકત્વ બુદ્ધિ તૂટી અને જ્ઞાન જ્યોતિ જુદી પડી ગઈ, ભિન્ન પડી ગઈ, એટલે આશ્રવ રોકાઈ ગયો, સંવર થઈ. જ્ઞાન જ્યોતિ અનાદિની જુદી જ હતી, નાયક નાયક જુદો જ હતો, પણ એને ખબર નહોતી, એટલે એકત્વ બુદ્ધિ ને કારણે આશ્રવ આવતો. એને જ્યાં જ્ઞાન થયું કે હું તો નાયક જુદો છું અને આ ક્રોધ મારાથી જુદા છે, એમ સ્વરૂપ નો ભેદ થઈ ગયો, સ્વરૂપ વિપરીતતા એને ખ્યાલ આવી ગયો, મને મારો આધાર છે અને એનો આધાર છે, હું એનાથી અત્યંત જુદો છું, એ અંદર જુદું ભેદ જ્ઞાન થઈ ગયું, ત્યાં નિર્મળ એવી જ્ઞાન જુદું પ્રગટ થઈને પોતે ચારેકર પોતાની પોતામાં ફેલાય છે, પોતાની નિર્મળ પર્યાયોમાં જ્ઞાન જુદું ફેલાય છે અને ક્રોધ તો છૂટતો જાય છે, ક્રોધ ક્રોધ માં છે અને એવી જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ ગયું. એમાં આકાશ નું દ્રષ્ટાંત એટલે આકાશ ને કોઈ નો આધાર સંભવતો નથી, આકાશ ને કોનો આધાર, આકાશ ને આકાશ આકાશ ને જ આધારે છે, એમ ચૈતન્ય ચૈતન્ય ના આધારે છે, ચૈતન્ય કોઈ નો આધાર નથી, ક્રોધ ના આધારે ક્રોધ છે, ચૈતન્ય ના આધારે ચૈતન્ય, અત્યંત એના સ્વરૂપ ભેદ માટે બધો ભેદ છે, સ્વરૂપ ભેદ માટે બધી રીતે જુદું છે, એવી ભેદ જ્ઞાન જ્યોતિ જોરદાર પ્રગટ થાય છે, એ પ્રજ્ઞા છે ને તેવી જોરદાર ભેદ જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય અને દેવા સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય અને જ્ઞાતાધારાની ભેદ જ્ઞાનની ધારા પ્રગટ થાય, એટલે આશ્રવ રોકાઈ ગયો ને સંવર પ્રગટ થાય. ગાથાની અંદર એટલું બધું બહુ જ વિસ્તાર કરે, ખૂબ ના બહુ વિસ્તાર કરે, ઉપયોગમાં ઉપયોગ ને ક્રોધમાં ક્રોધમાં ક્રોધ છે ને ઉપયોગમાં ઉપયોગ, આવું જ્ઞાન જ્યાં જીવને થાય ત્યાં આશ્રવ રોકાઈ, પછી તો આગળ આગળ વધતો જાય એટલે એમાં તો કર્મ નો ક્ષય થતો જાય, પેલા રોકાઈ જાય પછી જ્યાં પોતાની ઉગ્રતા થતી જાય એટલે કર્મ છૂટતા જાય, એવું કોઈ આ અપૂર્વ ને અદભુત જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય કે જે જ્ઞાન જ્યોતિ કોઈ જે જ્ઞાન જ્યોતિ ને કોઈ જીતી શકતું નથી, એવું વિજય મેળવનારી જ્ઞાન જ્યોતિ, અનાદિ થી પોતે પુરુષાર્થ કરતો નતો એટલે આશ્રવ ને જીત મળતો, આશ્રવ ગર્વિત થઈ ગયો, જ્યાં જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ પોતે રાજા જ નિંદ્રામાં સૂતો હતો, જ્યાં રાજા જાગે પછી ત્યાં એને કોઈ ટકી શકે નહીં, આશ્રવ ક્યાંથી ટકી શકે, રાજા જે મૂળ અનંત શક્તિનો ધરનારો રાજા, એ રાજા સૂતો હતો એટલે એ બધા બીજાનો જોર કરતો, આ પોતે રાજા જ બધી પોતાની શક્તિઓથી ત્યાં જાગૃત થઈ ગઈ, બધા દૂર થઈ ગયા, પોતે ભગવાન જાગ્રત થયો એની આગળ કોણ ઉભું રહી શકે, બધા ભાગી જઈ શકે, ચક્રવર્તી જ્યાં જાગે ચક્રવર્તી આગળ કોઈ ઉભું ન રહી શકે, એની શક્તિ એવી એના કોણ એવા એ બધું એવું હોય, એને છ ખંડ મળે જ જાય, એમ ચૈતન્ય રાજા અનંત શક્તિ નો ધણી અનંત શક્તિવાન એની આગળ કોણ ઉભું રહી ગયું, એને અંદર વિજય મેળવે છે બધા ઉપર, અને આગળ વધતો એને લોકાલોક નું જ્ઞાન પ્રગટ થાય. કેવું જ્ઞાન સુધી પહોંચી જાય છે એની આગળ કોઈ ટકી શકતો નથી. હવે અનંત કાળ કાયદો આવે, અનંત કાળ કાઢવાનો નથી. અનંત કાળ ગયો તે ગયો, હવે તો એનો કાળ થઈ ગયો ટૂંકો, અને એકદમ એનું જે પૂર્ણ સ્વરૂપ ધ્યેયમાં આવી ગયું, લક્ષમાં આવી ગયું, એને અંશે અંશે સ્વાનુભૂતિ ની દશા અંશે પ્રગટ થઈ, વિશેષ વધારતો વધારતો એનું પૂર્ણ સ્વરૂપ છે એને પ્રાપ્ત કરે છે. હવે એ અનંત કાળ ગયો, એ અનંત કાળ હવે જાતો જવાનો નથી. અનંત કાળ આશ્રવ રાજા સુતો તો આશ્રવ નું રાજા અનંત અનંત કાળ હવે જાયગો તે જાયગો, હવે કોઈ એમાં પ્રવેશી શકવાનું થાય. એવો ચૈતન્ય નો કિલો એવો મજબૂત છે, એમાં કોઈ આવી શકે એમ નથી. એ ચૈતન કિલ્લા ને કોઈ તોડી શકે એમ નથી. અનંત કાળ ગયો તો એ દ્રવ્ય શક્તિ રૂપે જે હતો એનો કિલો કોઈ તોડી શક્યું નથી. એ તો પ્રગટમાં તૂટેલો દેખાય, પણ એ જાયગો, એ જાયગો હવે એ કિલ્લામાં કોઈ પ્રવેશ કરી શકે એવું નથી. એવો ચૈતન્ય નો કિલો મજબૂત છે. એવા ચૈતન આગળ કોણ ટકી શકે, એવું મહિમાવંત અદભુત આત્મા અને એવી અદભુત જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ એની આગળ કોઈ ટકી શકતું નથી. જાયગો થઈ જાય, સુખ નું ધામ, આનંદ નું ધામ, એવું જ્ઞાન ધામ આત્મા પ્રગટ થયો એની આગળ કોઈ ટકી શક્યો નથી. જ્યાં સુધી એની સાધના ચાલે ત્યાં સુધી અમુક શુભ ભાવો આવે છે, એમાં દેવગુરુ શાસ્ત્ર ની મહિમા આવે, શ્રુત નું ચિંતન દેવગુરુ ની મહિમા બધા કરે છે. પણ એ ચૈતન્ય દેવ માં પૂર્ણ જામીને સ્થિર થઈ જાય છે પછી શુભ વિકલ્પ પણ થતા નથી. પણ એ જ્યાં સુધી પૂરો નથી થતો ત્યાં સુધી શુભ ભાવો એની સાથે ભેદ આવે છે. મુની દશામાં એ અમુક છઠ્ઠે સાતમી ગુણસ્તાને ઝૂલતા હોય તો એ જીનેન્દ્ર દેવ ની ભક્તિ, ગુરુ ની ભક્તિ, શાસ્ત્ર સ્તુત ની ચિંતન બધું મુનિઓ ની પણ હોય છે. ચોથા કાળમાં કેવું આ બધું પંચાયત સંબંધ મંત્ર આચાર્ય ભગવાન ની ભક્તિ એને કેવી કરી તો ચંદ્ર પ્રભુ ભગવાન પ્રગટ થઈ ગયા એ દેખાવ કેવો થયો. એનો કાળ એ પ્રભાવ ના થાય એવા પ્રસંગો બન્યા. ભગવાન થઈ ગયા કે હું નમસ્કાર નહીં જ કરું, મારો નમસ્કાર આવી રીતે આ શિવ ને નહીં થાય. ફરી આ માથું નમવાનું એના મંદિરમાં રહેવું પડ્યું એ શું થાય, એવો રોગ આવ્યા, એવા પ્રસંગ આવ્યા. અને કર્મની મુની કોઈ બી આવે ને ગુરુએ કીધો હજી ઘણી પ્રભાવના થવાની, તમે એને કેમ થાય એમ કરો તો આ રોગ એવો આવ્યો શું થાય, પણ મારું માથું ત્યાં નમવાનું નથી. માથું તો જ્યાં નમતું હોય એ નમશે, નહીં નમતું. જીનેન્દ્ર દેવ સિવાય આ મસ્તક ક્યાંય નમવાનું નથી. એવા કઈક પ્રસંગો બી ના જઈને તાળામાં બેઠા છે, કઈક કોકેન ના ઉપર ગમે કઈક થયું છે યાદ નથી કઈ છે. મુક્ત રીતે જ હાર લેવાય એમાં રોગ કેવો આકરો આવે કરતા ને રાજા આગળ સહિત નું કઈ ચાલે જ નહીં. મને ધન બધા ખર્ચી નાખો એવા પ્રસંગમાં ત્યારે એને હું છું આવે એટલું એટલું હૃદય રેડવું ક્યારે થાય. શરીર માન અને ધન બધું કુર્બાન કરવું જોઈએ ત્યારે થાય. અમારા ગામની અંદર આ તમારું તારુખાનું રાખું નહીં રાખી શકો, દરબાર નહીં કરી શકો, દરબાર માનવું પડે છે. કરી છે કઈ ખબર નથી, એ જ્ઞાનની વાત આવી છે. સંવર ક્યારથી શરૂ થાય છે કે ભેદ જ્ઞાનથી શરૂ થાય છે. એના ભેદ જ્ઞાનની જ ગાથા અત્યારે મૂકી છે ને, ઉપયોગમાં ઉપયોગ ને ક્રોધમાં ક્રોધ, એ ભેદ જ્ઞાન કરે. બે જુદી વસ્તુ છે, કર્મ નો કર્મ માં અહી નથી, ઉપયોગ નથી, ઉપયોગ ઉપયોગમાં છે ને ક્રોધ ક્રોધમાં છે, એનું તો ભેદ જ્ઞાન. ક્રોધ ને એ સ્વરૂપ વિપરીતતા છે, આત્મન એની સ્વરૂપ વિપરીત છે, માટે બધી રીતે જુદું છે. એને નિમિત્ત જળ તરફ નાખી દીધું છે. અને એ દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ બધાથી પણ જુદો ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ ને ક્રોધમાં ક્રોધ, એને તું ભેદ ના કર. એને આધાર આધય સંબંધ નથી, કાંઈ સંબંધ નહીં. એવું ભેદ જ્ઞાન કર કે એ ક્યાંય તું ઊભો ન રહે, એવી રીતે તું એનું ભેદ જ્ઞાન જોરદારથી કર, તો તું મુક્તિનો પંથ અને પ્રગટ કરશે. બપોરે કહેતા હતા નસીમભાઈ કે દ્રવ્ય દ્રષ્ટિ કરવી, જ્ઞાન કરવું આવે, અને આ કરતા પણ છોડાવે, આ બધું જ્ઞાન જ્ઞાન થી બધું થાય એમ આવે. કીધું બધામાં એક જ કેવું છે, આચાર્ય એમ આશય એક જ કહેવાનો છે કે બધામાં દ્રવ્ય દ્રષ્ટિ ભેગી આવી જાય છે તો જ એ સાચું જ્ઞાન કહેવાય. જ્ઞાન થી વાત કરી કે દ્રષ્ટિ થી વાત કરી, બધામાં એક મુક્તિ નો પંથ બતાવી રહ્યા છે. સામાન્ય અને વિશેષ સાથે જ હોય છે, દ્રષ્ટિ હોય ત્યાં જ્ઞાન હોય છે, જ્ઞાન સાચું હોય ત્યાં દ્રષ્ટિ હોય છે. બધાને સાથે જ હોય છે. ન્યારો આત્મને શું જ્યાં એ દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યાં ન્યારો આત્મા થયા રહેશે નથી. ન્યારો થાય તો જ દ્રવ્ય દ્રષ્ટિ થાય, અને દ્રવ્ય દ્રષ્ટિ થાય તો જ ન્યારો થાય છે. એટલે ભેદ જ્ઞાન અને દ્રષ્ટિ, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યું, દ્રવ્યને ગ્રહણ કર્યું અને વિભાવથી છૂટું પડ્યું, એમાં દ્રવ્ય કર્મ અને અનુકર્મ અને ભાવકર્મ બધાથી છૂટું પડે, એમાં એ ભેદ જ્ઞાન અને દ્રવ્ય દ્રષ્ટિ વિપરીત આવી ગયું. નાયક તું જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરી, જ્ઞાન સ્વભાવને ગ્રહણ કરીને એટલે નાયકને ગ્રહણ કરીને એમ આવે. જ્ઞાન થી બધું જાણ, જ્ઞાન એમાં સાધન બને છે. હું આ રૂપે છું ને આ રૂપે નથી, જ્ઞાન સાધન બને છે. વચ્ચે જ્ઞાન નું સાધન, હું આ દ્રવ છું અને હું આ વિભાવ રૂપે હું શુદ્ધાત્મા છું, તેમ વિવેક કરે છે. એ જ્ઞાનમાં બધું આવી જાય. જ્ઞાનના બે અર્થ કે વિવેક કરે છે જ્ઞાન, અને જ્ઞાન જ્ઞાન એટલે જ્ઞાયકને ગ્રહણ કરે છે. જ્ઞાન અર્થે જ્ઞાયક પણ કહેવાય છે, અને જ્ઞાનમાં વિવેક કરનારું જ્ઞાન છે એ જ્ઞાન પણ કહેવાય છે. જ્ઞાનમાં બધું આવી જાય છે. જ્ઞાતા જ્ઞાતામાં બધું આવી જાય, જ્ઞાનમાં બધું નહીં. વિવેક કરનારું જ્ઞાન સાથે ભેદ જ્ઞાન, અને એ ભેદ જ્ઞાનમાં જ્ઞાન થી જ્ઞાનમાં બધું આવી જાય એટલે ભેદ જ્ઞાનમાં બધું આવી જાય. એટલે ઉપયોગમાં ઉપયોગ ને ક્રોધમાં ક્રોધ છે, માટે હું ભેદ જ્ઞાન કરતો અહીંયા સંવર શરૂ થઈ ગયો, આશ્રવ તૂટી ગયો, સંવર થઈ ગયો શરૂ. થોડો આશ્રવ છે એને ગણતરીમાં લીધો. ચિદરૂપ ધરતું જ્ઞાન અને રાહ, અને જળરૂપતા ધરતો રાગ આચાર્ય, એ બેને જુદા કરવું. જળરૂપતા ધરતો રાગ છે, ચૈતન તરફ નહીં લેતા નિમિત્ત તરફ ગયો છે. એ જળના નિમિત્તે થનારો જળમાં ગયો, તું તો જો તારામાં, તું તો ચૈતન રૂપ ધરતો તું છો, તારું જ્ઞાન ચૈતન રૂપ ધરનારો છે. અને આ રાગ છે એમાં ચૈતન નો દેખાવ ચૈતન નથી, તો જળરૂપતા ધરતો ચૈતન, તો એમાં જોડાણો પુરસાદથી મનતા એ ચૈતન જેવું દેખાય ચૈતન નથી, માત્ર એનો આભાસ નથી. જળરૂપતા ધરતો રાગ, રાગ જળરૂપતા એટલે રાગ જળ છે એમ નહીં, તારા પુરસાદની મનતા એ થાય છે, પણ એ વસ્તુ નથી, તારી ચૈતનની વસ્તુ નથી, તારા ચૈતનના ઘરની વસ્તુ નથી, એ વિભાવિક વસ્તુ છે, એ કૃત્રિમ વસ્તુ છે. તારી સહજ વસ્તુ આત્માની નથી, નિમિત્ત થી ઉત્પન્ન થનારું જે માત્ર આભાસ રૂપે તારામાં આવે છે એ તારું મૂળ સ્વરૂપ નથી, એની સાથે સ્વરૂપ રીતે થાય. એ જળરૂપતા ધરતો રાગ ને ચૈતન્ય ધરતો રાગ જ્ઞાન બે નું ભેદ જ્ઞાન કરીને અંતરંગમાં દારૂડ ભેદ જ્ઞાન હોય, તીવ્ર ભેદ જ્ઞાન હોય અંતરંગમાં તારા છે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.